એકત્ર જ્ઞાનોગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે પૃથ્વીની સીમાઓ વટાવીને આપણા ઘર એટલે કે સૌરમંડળની એક એમ કે રોમાંચક સફરે નીકળવાના છીએ. આપણી આજની ચર્ચાનો આધાર છે ટેરેન્સ ડિકિન્સનનું ખૂબ જ જાણીતું પુસ્તક ધ સોલર સિસ્ટમ.
નમસ્કાર. હા, આ પુસ્તક ખરેખર ખાસ છે. તે માત્ર આમ તો ગ્રહો અને તારાઓની સૂચિ નથી, પણ આપણને બ્રહ્માંડમાં આપણું સ્થાન સમજવામાં મદદ કરે છે.
બરાબર.
પૃથ્વી આટલી અનોખી કેમ છે? આપણી આસપાસની દુનિયા ખરેખર કેવી છે? આ સવાલો શું છે કે આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.
હા, અને અત્યારે તો ખાસ જ્યારે આપણે પર્યાવરણ અને અવકાશ સંશોધન વિશે આટલું બધું વિચારી રહ્યા છીએ, ત્યારે આપણા આ કોસ્મિક પાડોશને સમજવો મને લાગે છે ખૂબ જ જરૂરી બની જાય છે.
ચોક્કસ, એકદમ સાચી વાત.
અને આ સફર માટે આપણા માર્ગદર્શક પણ એટલા જ રસપ્રદ છે. ટેરેન્સ ડિકિન્સન, જેઓ 1943 થી 2023 સુધી આપણી વચ્ચે રહ્યા, તેઓ કેનેડાના ખૂબ જ લોકપ્રિય વિજ્ઞાન લેખક હતા, ખાસ કરીને ખગોળશાસ્ત્રના. અને રસપ્રદ વાત એ છે કે તેઓ કોઈ આમ કહેવાય ને મોટા સંશોધક કે વૈજ્ઞાનિક નહોતા.
હા, અને એ જ તેમની ખાસિયત હતી. ડિકિન્સન પાસે ખગોળશાસ્ત્રના જટિલ ખ્યાલોને સામાન્ય માણસ માટે સરળ રસાળ ભાષામાં સમજાવવાની અદ્ભુત આવડત હતી.
સાચી વાત.
આ કોઈ ડિગ્રીથી નહોતી આવી, પણ દાયકાઓના પોતાના અવલોકન, વિષય પ્રત્યેના ઊંડા લગાવ અને અતૂટ ઉત્સાહનું પરિણામ હતું. તેઓ સ્કાય ન્યૂઝ નામના પ્રખ્યાત કેનેડિયન ખગોળશાસ્ત્ર મેગેઝિનના સ્થાપક હતા, અને નાઇટ વોચ જેવા તેમના પુસ્તકો તો લાખો નકલોમાં વેચાયા છે.
ઓહ, લાખો નકલો.
હા, તેમની શૈલી એટલી પ્રભાવશાળી હતી કે તેમને ઓર્ડર ઓફ કેનેડા જેવું સર્વોચ્ચ સન્માન પણ મળ્યું હતું.
એટલે તેઓ ધ સોલર સિસ્ટમ જેવા પુસ્તક માટે એકદમ યોગ્ય વ્યક્તિ હતા એમ કહી શકાય. તેમના લખાણમાં વૈજ્ઞાનિક ચોકસાઈ તો છે જ, પણ સાથે એવી સરળતા છે કે કોઈ પણ વાચકને મજા આવે.
બરાબર.
તેઓ અઘરા ખ્યાલો સમજાવવા માટે એમ કે જોરદાર સરખામણીઓ અને સામ્યતાઓનો ઉપયોગ કરે છે, અને પુસ્તકમાં જે તસવીરો છે ખરેખર અદ્ભુત. એ જોઈને લાગે કે આપણે ખરેખર ત્યાં પહોંચી ગયા છીએ.
ચોક્કસ. હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ડિકિન્સન શું કહેવા માગે છે? એમનો મુખ્ય હેતુ વાચકને આપણા સૌરમંડળની એક એવી સફર કરાવવાનો છે જે આંખે દેખાય એવી હોય અને વૈજ્ઞાનિક રીતે સચોટ પણ હોય. તેઓ ભાર મૂકે છે કે સૌરમંડળ એ કંઈ સ્થિર અલગ અલગ ગ્રહોનું સંગ્રહ માત્ર નથી. ના, એ તો ગતિશીલ, એકબીજા સાથે જોડાયેલું અને અકલ્પનીય વિવિધતા ધરાવતું દુનિયાઓનું એક આખું કુટુંબ છે.
હા, અને આ પુસ્તક કેટલાક મૂળભૂત સવાલોના જવાબ આપે છે, જેમ કે આ ગ્રહો, ચંદ્રો, લઘુગ્રહો ખરેખર કેવા છે, અંદર શું છે, બન્યા કેવી રીતે.
બરાબર.
અને સૌથી અગત્યનું, તેમને સમજવાથી આપણી પૃથ્વી અને બ્રહ્માંડમાં આપણા પોતાના સ્થાન વિશે શું જાણી શકાય. પુસ્તક આ બધી માહિતીને એક રસપ્રદ વાર્તામાં ફેરવી નાખે છે.
કેવી રીતે લગભગ 4.6 અબજ વર્ષ પહેલા ગેસ અને ધૂળના વાદળમાંથી આપણું સૌરમંડળ રચાયું?
4.6 અબજ વર્ષ.
હા, પછી તે આપણને અંદરના ખડકાળ ગ્રહો એટલે કે બુધ, શુક્ર, પૃથ્વીચંદ્ર, મંગળ, પછી લઘુગ્રહે પટ્ટો, બહારના ગેસ અને બરફના વિશાળ ગ્રહો, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને છે કુઈપર બેલ્ટ, જ્યાં પ્લુટો છે ત્યાં સુધી લઈ જાય છે.
આખી સફર.
હા, પણ આ માત્ર યાદી નથી, એ દરેક જગ્યાની ખાસિયતો અને ત્યાં થયેલા માનવ સંશોધનોની વાત કરે છે, જે બહુ રસપ્રદ છે.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને કેટલાક મુખ્ય મુદ્દાઓ જોઈએ. શરૂઆત કરીએ આપણા કેન્દ્ર એટલે કે સૂર્યથી. પુસ્તક સૌરમંડળને આકાશગંગા અને બ્રહ્માંડના વિશાળ પટ પર મૂકે છે. અંતરની કલ્પના કરવી કેટલી મુશ્કેલ છે એ સમજાવવા ડિકિન્સન એક સરસ ઉદાહરણ આપે છે. જો સૂર્ય એક નારંગી જેવડો હોય તો પૃથ્વી ઘણા મીટર દૂર એક ટાંકણીના માથા જેટલી હશે.
બાપ રે.
હા, આનાથી ખબર પડે કે આપણે કેટલા નાના છીએ. અને આ બધાને બાંધી રાખનાર બળ એટલે
ગુરુત્વાકર્ષણ. બરાબર. અને સૂર્ય પોતે આપણા તંત્રનું હૃદય અને ઉર્જા સ્ત્રોત. પુસ્તક સમજાવે છે કે તેના કેન્દ્રમાં પરમાણુ સંલયન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન નામની પ્રક્રિયા ચાલે છે, જ્યાં હાઇડ્રોજન ભળીને હિલિયમ બને છે અને અપાર ગરમી અને પ્રકાશ પેદા થાય છે. આ જ ઉર્જા આખા સૌરમંડળને જીવંત રાખે છે.
અને પેલું સૂર્યકલંકો ને સૌર જ્વાળાઓ,
હા, એ પણ સમજાવે છે. સનસ્પોટ્સ એટલે સપાટી પરના ઠંડા ચુંબકીય વિસ્તારો, અને સોલાર ફ્લેર્સ, ક્યારેક સૂર્યમાંથી કોરોનલ માસ ઇજેક્શન સીએમઈ પણ થાય છે, એટલે સૂર્યમાંથી અવકાશમાં ઉર્જા અને પદાર્થનો મોટો જથ્થો ફેંકાય, જે પૃથ્વીના વાતાવરણ અને ટેકનોલોજીને પણ અસર કરી શકે. અને આશ્ચર્યની વાત એ છે કે આ એકલો તારો આપણા સૌરમંડળના કુલ દળનો 99.8% હિસ્સો ધરાવે છે.
99.8% એટલે બાકી બધું તો કંઈ જ નહીં એની સામે.
ખરું, સૂર્ય પછી અંદરના ગ્રહોની વાત આવે. બુધ સૌથી નજીક છે, એટલે ત્યાં દિવસ અને રાતના તાપમાનમાં ભયંકર તફાવત છે. ચંદ્ર જેવી ખાડાવાળી સપાટી,
પણ ત્યાં પાણીનો બરફ મળ્યો એમ.
હા, નવાઈની વાત એ છે, નાસાના મેસેન્જર યાનને તેના ધ્રુવો પાસેના ખાડાઓમાં, જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય નથી પહોંચતો, ત્યાં પાણીનો બરફ મળ્યો.
અદ્ભુત.
પછી આવે છે શુક્ર. કદમાં પૃથ્વી જેવો હોવાથી તેને પૃથ્વીની બહેન કહે છે, પણ ત્યાંનું વાતાવરણ ખરેખર નરક જેવું છે.
કેમ એવું?
સલ્ફ્યુરિક એસિડના ગાઢ વાદળો તેને હંમેશા ઘેરી રાખે છે. પુસ્તક રનઅવે ગ્રીનહાઉસ અસર સમજાવે છે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડના અત્યંત ગાઢ વાતાવરણે ગરમીને એવી રીતે કેદ કરી છે કે સપાટીનું તાપમાન 450 ડિગ્રીથી વધુ રહે છે.
450 ડિગ્રી એટલે શિશુ પણ પીગળી જાય.
હા, એટલું ગરમ. આ કદાચ આપણા માટે એક ચેતવણી છે કે જો પૃથ્વી પર ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ બેફામ વધતું રહે તો શું થઈ શકે.
સાચી વાત, એકદમ વિચારવા જેવું. અને ત્યાર પછી આપણું ઘર પૃથ્વી. ડિકિન્સન તેને બીજા ગ્રહો સાથે સરખાવીને તેની વિશિષ્ટતા બતાવે છે. અહીં સ્થિર તાપમાન છે, રક્ષણ આપતું ચુંબકીય ક્ષેત્ર છે, સપાટી પર પ્રવાહી પાણી છે,
અને પ્લેટ ટેક્ટોનિક્સ, પૃથ્વીની સપાટીના મોટા ટુકડાઓની સતત હિલચાલ, આ બધી ગતિશીલ પ્રક્રિયાઓ.
હા, આ બધાના કારણે જ અહીં જીવન શક્ય બન્યું છે. જ્યારે આપણે શુક્રની ભઠ્ઠી કે મંગળના સૂકા રણ વિશે વાંચીએ, ત્યારે સમજાય કે આપણી પૃથ્વી કેટલી કિંમતી અને નાજુક છે.
બરાબર. અને પૃથ્વીનો સાથી ચંદ્ર પણ એક અનોખી દુનિયા છે. માન્યતા છે કે તે પૃથ્વી સાથે કોઈ મોટા પદાર્થની ટક્કરથી બન્યો છે. તેની સપાટી પર કાળા, સપાટ, મારિયા એટલે જૂના લાવાના મેદાનો, અને ઊંચા ખાડાવાળા હાઇલેન્ડ્સ છે.
અને ચંદ્ર આપણને મદદ પણ કરે છે, ખરું ને?
હા, ચંદ્ર પૃથ્વીની ધરીને સ્થિર રાખવામાં મદદ કરે છે, જેનાથી આપણને સ્થિર ઋતુઓ મળે છે, જે જીવનના વિકાસ માટે કદાચ બહુ જરૂરી હતું.
હવે વાત કરીએ લાલ ગ્રહ મંગળની. માનવતા હંમેશા તેના તરફ આકર્ષાય છે. ત્યાં ધ્રુવો પર બરફની ટોપીઓ છે. સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી ઓલિમ્પસ મોન્સ છે.
ઓલિમ્પસ મોન્સ કેટલો ઊંચો છે?
એ ખૂબ જ, માઉન્ટ એવરેસ્ટ કરતાં લગભગ 3 ગણો ઊંચો. પણ મુખ્ય રસ્તો પાણી અને જીવનની શોધમાં છે. રોવર્સ જેવા કે ક્યુરિયોસિટી અને પર્સિવિયરન્સે પુરાવા મોકલ્યા છે કે ભૂતકાળમાં મંગળ પર નદીઓ અને તળાવો હતા.
ઓ, એટલે ત્યાં પાણી હતું.
હા, એવું લાગે છે. આજે તેનું વાતાવરણ ખૂબ પાતળું છે, પણ સવાલ એ જ છે, શું ત્યાં ક્યારે જીવન હતું કે હજુ પણ ભૂગર્ભમાં હોઈ શકે? આ સવાલ વૈજ્ઞાનિકોને સતત સંશોધન માટે પ્રેરે છે.
મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે લઘુગ્રહ પટ્ટો, એટલે કે એસ્ટ્રોઇડ બેલ્ટ. આ કોઈ ખડકોની ગીચ દિવાલ નથી હો, કે એ મોટો ખાલી વિસ્તાર છે જેમાં લાખો નાના મોટા પથ્થરો સૂર્યની પરિક્રમા કરે છે.
એ શું છે ખરેખર?
પુસ્તક સમજાવે છે કે આ પ્લેનેટેસિમલ્સ છે, એટલે કે ગ્રહ બનવાની પ્રક્રિયામાં બચી ગયેલા શરૂઆતી નાના ટુકડાઓ. ગુરુના પ્રચંડ ગુરુત્વાકર્ષણે તેમને એક મોટા ગ્રહમાં ભેગા થવા ન દીધા.
હવે બહારના વિશાળ ગ્રહો તરફ જઈએ. પહેલો છે ગુરુ, ગ્રહોનો રાજા. તે એટલો મોટો છે કે બાકીના બધા ગ્રહો ભેગા કરો તો પણ તેનું દળ બમણું થાય.
બાપરે!
તેનું વાતાવરણ તોફાની છે, જેમાં રંગીન પટ્ટાઓ અને પ્રખ્યાત ગ્રેટ રેડ સ્પોટ, પૃથ્વી કરતાં પણ મોટું, સદીઓથી ચાલતું ભયાનક વાવાઝોડું દેખાય છે.
પણ ગુરુ કરતાં પણ વધુ રસપ્રદ તેના કેટલાક ચંદ્રો છે, ખાસ કરીને યુરોપા. તેની બરફીલી સપાટી નીચે પ્રવાહી પાણીનો વિશાળ મહાસાગર હોવાની પ્રબળ શક્યતા છે.
ખરેખર?
બરફ નીચે મહાસાગર?
હા, જો એમ હોય તો શું ત્યાં જીવન હોઈ શકે? આજના સમયમાં જીવનની શોધ માટે યુરોપા વૈજ્ઞાનિકોની પહેલી પસંદ જેવો છે. બીજા મોટા ચંદ્રોમાં આયો પર સેંકડો સક્રિય જ્વાળામુખી છે. ગેનીમેડ સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર છે અને કેલિસ્ટો એક પ્રાચીન ખાડાવાળી દુનિયા છે.
ગુરુ પછી આવે શનિ, તેના સુંદર વલયો માટે પ્રખ્યાત. આ વલયો કોઈ નક્કર વસ્તુ નથી, પણ અબજો નાના મોટા બરફના કણો,
ધૂળથી લઈને ઘર જેવડા,
હા, જે એક પાતળી ચાદરની જેમ શનિની આસપાસ ફરે છે. કેસીની નામના અવકાશયાને શનિ અને તેના ચંદ્રોનું વર્ષો સુધી અભ્યાસ કર્યો અને અદ્ભુત માહિતી મોકલી.
અને શનિના ચંદ્રો પણ કમાલના છે. ટાઇટન બીજો સૌથી મોટો ચંદ્ર છે અને તેનું વાતાવરણ પૃથ્વી જેવું ગાઢ નાઇટ્રોજનથી ભરેલું છે.
એટલે શ્વાસ લઈ શકાય?
ના ના, એમ નહીં. પણ નવાઈની વાત એ છે કે તેની સપાટી પર પાણીની જગ્યાએ પ્રવાહી મિથેન અને ઇથેનની નદીઓ, તળાવો અને સમુદ્રો છે. જાણે એક અલગ જ પ્રકારનું જળચક્ર ચાલી રહ્યો હોય.
કમાલ કહેવાય.
અને બીજો નાનો ચંદ્ર છે એન્સેલાડસ. તેને દક્ષિણ ધ્રુવ પાસેથી પાણીની વરાળ અને બરફના કણોના ગીઝર, એટલે કે ફુવારા નીકળતા જોવા મળ્યા છે. આનો અર્થ એ કે તેની બરફની સપાટી નીચે પણ પ્રવાહી પાણીનો મહાસાગર હોઈ શકે છે.
એટલે યુરોપા જેવું જ?
હા, એવી શક્યતા છે.
આગળ
યુરેનસ અને નેપચ્યુન, બરફના વિશાળ ગ્રહો. યુરેનસ એટલો નમેલો છે કે તે જાણે ગબડતો સૂર્યની પરિક્રમા કરતો એવું લાગે.
હા, એની ધરી લગભગ 98 ડિગ્રી નમેલી છે.
નેપચ્યુન પર સૌરમંડળના સૌથી તેજ પવનો ફૂંકાય છે, કલાકના 2000 કિલોમીટરની પણ વધુ ઝડપે.
બાપરે.
તેનો મોટો ચંદ્ર ટ્રાઇટન ઉલટી દિશામાં ફરે છે, જે દર્શાવે છે કે તે કદાચ બહારથી પકડાયેલો પદાર્થ છે. તેના પર પણ બરફના ગીઝર જોવા મળ્યા છે. આ બંને ગ્રહોની નજીકથી મુલાકાત માત્ર વોયેજર 2 અવકાશયાને જ લીધી હતી, બહુ વર્ષો પહેલા. એટલે હજુ ઘણું જાણવાનું બાકી છે.
અને છેક બહારના વિસ્તારમાં આવે છે કુઈપર બેલ્ટ. આ નેપચ્યુનની ભ્રમણકક્ષાની પેલે પાર આવેલો બર્ફીલા પદાર્થોનો વિશાળ પટ્ટો છે. પ્લુટો, જેને હવે વામન ગ્રહ ગણવામાં આવે છે, તે આ વિસ્તારનો સૌથી જાણીતો સભ્ય છે.
પ્લુટોનું તો બિચારાનું ગ્રહપદ ગયું.
હા, પણ એની દુનિયા ઓછી રસપ્રદ નથી. 2015માં જ્યારે ન્યૂ હોરાઇઝન્સ યાન પ્લુટો પાસેથી પસાર થયું, ત્યારે તેણે એક એવી દુનિયા દેખાડી જે આશ્ચર્યજનક રીતે જટિલ અને સક્રિય હતી. બરફના પર્વતો, નાઇટ્રોજનના ગ્લેશિયર અને પાતળું વાતાવરણ.
એટલે છેક છેડે પણ આટલી ગતિવિધિ.
બરાબર. આ દર્શાવે છે કે સૌરમંડળના છેડા પણ કેટલા રસપ્રદ છે. ખૂબ દૂર એક સૈદ્ધાંતિક વિસ્તાર છે જેને ઓટ ક્લાઉડ કહે છે, જ્યાંથી લાંબા ગાળાના ધૂમકેતુઓ આવતા હોવાનું મનાય છે.
અને ધૂમકેતુઓ પોતે ગંદા સ્નોબોલ્સ, બરફ, ધૂળ અને પથ્થરના બનેલા આ પિંડો જ્યારે સૂર્યની નજીક આવે છે ત્યારે ગરમ થઈને ગેસ અને ધૂળ છોડે છે, જેનાથી તેમની લાંબી પૂંછડી બને છે.
અને પેલી ઉલ્કાઓ જે આપણે રાત્રે જોઈએ છીએ.
હા, ઉલ્કાઓ, શૂટિંગ સ્ટાર્સ એ મોટે ભાગે ધૂમકેતુઓ કે લઘુગ્રહો દ્વારા છોડાયેલો કચરો છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સળગી ઉઠે છે.
પુસ્તક આપણને આખા સૌરમંડળની સફર કરાવ્યા પછી કેટલાક મુખ્ય વિચારો પર પાછા લાવે છે. પહેલો અને સૌથી મહત્વનો છે માપની વિશાળતા. આપણે પૃથ્વી પર જે અંતર અને સમયની કલ્પના કરીએ છીએ તે અવકાશમાં કંઈ જ નથી.
બરાબર. આપણો દૃષ્ટિકોણ બદલવો પડે.
બીજો મુદ્દો છે વિવિધતા અને ચરમસીમા. દરેક ગ્રહ, દરેક ચંદ્ર અનોખો છે. ક્યાંક ભયંકર ગરમી છે, ક્યાંક થીજાવી દેતી ઠંડી, ક્યાંક 1000 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે, ક્યાંક સેંકડો જ્વાળામુખી ફાટે છે.
અને આની સરખામણીમાં પૃથ્વી પરની સ્થિતિ કેટલી દુર્લભ છે એ સમજાય છે. આપણને સમગ્ર પૃથ્વી માટે કૃતજ્ઞતા અને સંભાળ રાખવાની ભાવના કેળવવા પ્રેરે છે. પર્યાવરણની સુરક્ષા એ માત્ર વૈજ્ઞાનિક મુદ્દો નથી, પણ આપણી એમ કે નૈતિક જવાબદારી છે.
ચોથો મુદ્દો છે માનવ જિજ્ઞાસા અને સંશોધનની શક્તિ. વોયેજર, કેસીની, માર્સ રોવર્સ, આ બધા મિશનોએ આપણી સમજમાં ક્રાંતિ લાવી દીધી છે.
હા, દૂર બેઠા રોબોટ મોકલીને આપણે આટલું બધું જાણી શક્યા એ વિજ્ઞાન અને ટેકનોલોજીની અદ્ભુત સિદ્ધિ છે. આ ભારતના યુવાનોને સ્ટેમ એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી શકે છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો એ છે કે આપણું સૌરમંડળ સ્થિર નથી. તે એક ગતિશીલ અને સતત વિકસતું તંત્ર છે.
બરાબર. ગ્રહો પર ભૂસ્તરીય ફેરફારો થાય છે, વાતાવરણ બદલાય છે, ભ્રમણ કક્ષાઓમાં પણ સૂક્ષ્મ ફેરફાર થતા રહે છે.
આપણે જે આજે જોઈએ છીએ તે 4.6 અબજ વર્ષની લાંબી વાર્તાનો માત્ર એક ફોટોગ્રાફ છે.
હા, અને આ લાંબા ગાળાનો દૃષ્ટિકોણ આપણને પૃથ્વી પર થતા ફેરફારો, જેમ કે આબોહવા પરિવર્તન, સમજવામાં મદદ કરી શકે છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. ડિકિન્સનની શૈલી એવી છે કે અઘરી વાત પણ સરળતાથી ગળે ઉતરી જાય. જેમ કે એક વિચાર છે, સૌરમંડળને સમજવા માટે પૃથ્વી પરના અંતર અને સમયના ખ્યાલો છોડવા પડે છે. આ સાંભળીને જ લાગે કે આપણે આપણી રોજિંદી વિચારસરણીથી કેટલા બંધાયેલા છીએ.
ખરું. બીજો એક ખૂબ જ સચોટ વિચાર, બ્રહ્માંડની ગેલેરીમાં પૃથ્વી જીવનની એક માત્ર શ્રેષ્ઠ કૃતિ છે. અન્ય દુનિયાઓનો અભ્યાસ કરીને આપણે આપણી પોતાની દુનિયાની અદ્ભુત કિંમત અને નાજુકતા વિશે શીખીએ છીએ. આ સીધો પર્યાવરણીય સંદેશ છે, પણ કેટલો કાવ્યાત્મક રીતે કહેવાયો છે.
અને સંશોધન વિશેનો આ વિચાર મને બહુ ગમ્યો. દૂરના પ્રોબમાંથી દરેક નવી છબી આપણી પોતાની કોસ્મિક ઉત્પત્તિની ભવ્ય વાર્તાનું એક પૃષ્ઠ છે. આ પ્રવાસ માનવતાની સામૂહિક જિજ્ઞાસા કરાવે છે. આ બતાવે છે કે વિજ્ઞાન માત્ર તથ્યોનો સંગ્રહ નથી, પણ આપણી પોતાની ઓળખ શોધવાની એક માનવીય યાત્રા છે.
બરાબર. જાણવાની જે ઈચ્છા છે એ જ આપણને આગળ વધારે છે. આ બધા વિચારો માત્ર જાણવા ખાતર નથી, તેના વાસ્તવિક જીવનમાં પણ ઉપયોગ છે. સૌથી મોટો ફાયદો છે કોસ્મિક પરિપ્રેક્ષ્ય કેળવવાનો. જ્યારે આપણે બ્રહ્માંડની વિશાળતા અને આપણું સ્થાન સમજીએ છીએ, ત્યારે આપણી રોજિંદી ચિંતાઓ અને ઝઘડાઓ કદાચ થોડા નાના લાગે.
હા, એનાથી નમ્રતા અને એકતાની ભાવના વધે છે, એવું કહી શકાય.
અને વૈજ્ઞાનિક સાક્ષરતા વધે છે. આવા પુસ્તકો વાંચવાથી આપણે નવા સંશોધનોને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. આજકાલ ખોટી માહિતી બહુ ફેલાય છે, ત્યારે સાચી વૈજ્ઞાનિક સમજ હોવી જરૂરી છે.
બરાબર.
તે યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી શકે છે. મંગળ પર રોવર ચલાવવાની એન્જિનિયરિંગ કે દૂરના ગ્રહો સુધી યાન મોકલવાની ગણતરીઓ વિશે જાણવું રોમાંચક છે.
પર્યાવરણીય જાગૃતિ ચોક્કસપણે વધે છે. શુક્રની હાલત કે મંગળનો ભૂતકાળ આપણને પૃથ્વીના પર્યાવરણની સંભાળ રાખવાનું મહત્વ સમજાવે છે.
અને છેલ્લે, તે આપણામાં આશ્ચર્ય અને અજાયબીની ભાવના જગાડે છે. રાત્રે આકાશ તરફ જોવાની એક નવી દૃષ્ટિ મળે છે.
હા, તારાઓ અને ગ્રહો માત્ર ટપકા નથી, પણ વાસ્તવિક દુનિયાઓ છે. દરેકની પોતાની વાર્તા છે. આ અનુભવ પોતે જ ખૂબ સંતોષકારક છે. ખરેખર મારા માટે આ પુસ્તકમાંથી સૌથી રોમાંચક વાત યુરોપા અને એન્સેલાડસ જેવા બર્ફીલા ચંદ્રોની સપાટી નીચે છુપાયેલા મહાસાગરો અને ત્યાં જીવનની શક્યતા છે. વિચાર કરો, પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન?
હા, એ સૌથી મોટો સવાલ છે.
અને પ્લૂટો, જેને આપણે એક ઠંડો નિર્જીવ પથ્થર માનતા હતા, તે આટલો જટિલ અને સક્રિય નીકળો, એ પણ કમાલ છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આખું સૌરમંડળ એકબીજા સાથે કેટલું જોડાયેલું છે. દરેક ગ્રહ, ચંદ્ર, લઘુગ્રહ એકબીજા પર અસર કરે છે. તે એક મોટું ગતિશીલ કુટુંબ છે. અને આ વિશાળ, મોટે ભાગે નિર્જન કુટુંબમાં આપણી પૃથ્વી કેટલી અદ્વિતીય અને કિંમતી છે. આ પુસ્તક માત્ર જ્ઞાન નથી આપતું, પણ આપણા ઘર પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવે છે અને બ્રહ્માંડના અજાયબીઓ માટે આપણી આંખો ખોલે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.